તારીખ 9/9/1989 શ્રી સમયસર ગાથા 14 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 326
દ્રષ્ટાંત આપે છે એમાં પાણી જેમ જળનો અગ્નિજનું નીચે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ તપ્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતા જળને ઉષ્ણપણારૂપ સંયુક્તપણું ભૂતાર્થ છે અને સત્યાર્થ છે. શું કહેવું છે કે પાણીનો સ્વભાવ શીતળ છે, શીતળ સ્વાભાવિક એવું જે જળ છે એની અવસ્થા શીતળ હોવા જોઈએ છે. કોઈ એમ કહે કે પાણી ગરમ થતું જ નથી તો બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ઠંડુ પાણી શરીર ઉપર નાખે તો દાઝી જાય તો સીધી વાત છે. એટલે સર્વથા એને ન માનીએ એવું નથી. હવે એ ઉનાપણું પાણીની અવસ્થા હોવા છતાં એ ઉનાપણાને અહીંયા સંયોગ કર્યો છે તો એ અવસ્થા બીજા પદાર્થને તો સંયોગ કહો પણ તેની ને તેની અવસ્થાને અહીંયા સંયોગ કહેવામાં પ્રયોજન છે. સંયોગની અસર વાળો એ ભાવ તે સંયોગી ભાવ છે. એ ભાવ જ પોતે સંયોગ છે એમ કહેવાય. સંયોગ કેમ કહ્યો કે જેને વિયોગ લાગુ પડે એને સંયોગ કહીએ. પહેલા એ નહોતો, પહેલા પાણી ઠંડુ હતું, પછી પાણી ઊંડું સંયોગ નથી, પાછો પછી આપો આપ ઠંડુ થઈ જશે. અગ્નિનો સંયોગ દૂર જતા તો એ આવે છે ને જાય છે, તેથી એને સંયોગી ભાવના કહેવામાં આવે છે. દેહનો સંયોગ વિયોગ થાય છે એટલે એને સંયોગ કહેવાય છે. પણ અહીંયા તાત્વિક વાત ચાલે છે તો તત્વદ્રષ્ટિએ આત્માને સંયોગ ક્યાં સુધી છે કે આત્માની અવસ્થામાં જે વિભાવ થાય એને પણ સંયોગના ખાતામાં ખતરવો, એ પણ એક સંયોગ જ છે જીવને એમ કહેવું. એટલે દ્રષ્ટાંતમાં પણ એવી જ વાત કીધી છે કે અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્ત પણ હોય. કોની સાથે સંયુક્ત પણ? ઉષ્ણતા સાથે. ઉણાપણું એ સંયોગ છે એમ કહે છે. એવી અવસ્થાથી અનુભવ કરતા ઉષ્ણપણારૂપ સંયુક્ત પણ ભૂતા છે. એ ઉણાપણું થયું છે પાણી એ વાત બરાબર છે. એમ હોવા છતાં એમ સમજીને એ વાત છે, જો આત્માને અવસ્થામાં પણ સર્વથા વિભાવ ન હોય તો પછી એનો નાશ કરવાની ચિંતા કરવો કે ઉપાય કરવો એ પ્રશ્ન સ્થાન પામતો નથી. એ પ્રશ્ન સ્થાને થઈ જાય છે. એટલે એને એના સ્થાનમાં સ્થાપીને એનો નાશ વાસ્તવિકપણે કયા સાચા ઉપાયથી થાય એ ગાથાનો મુદ્દો છે. એ મુખ્ય વાત છે ગાથાની. તો પણ એકાંત શીતળતા રૂપ જળ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા ઉષ્ણતા સાથે સંયુક્ત પણ અભૂતાર્થ અને અસત્યાર્થ છે. એકાંતળ સ્વભાવને લક્ષમાં લેવામાં આવે તો સ્વભાવમાં ઉનાપણું ક્યારેય નથી. ગુરુદેવશ્રી આ દ્રષ્ટાંતને વધારે સચોટ રીતે સમજાવવા માટે એમ કહેતા કે ઊંડું ઉકળતું પાણી હોય, કેટલું ઊંડું હોય કે વધુમાં વધુ એની ડિગ્રીથી ઉકળતું હોય, આપણે એને કાઠિયાવાડી ભાષામાં એમ કે ઠઠડિયા પડે, ઉકળે, ફોલ્લા પડે, જો શરીર ઉપર છાંટો પડે તો શરીરમાં ફોલ્લો પડી જાય, એવું પાણી ઊંડું હોય અને જે અગ્નિના નિમિત્તે એ પાણી એવું થયું છે, નીચે લાકડા છાણા સળગાવ્યા હોય અને પાણીનું તપેલામાં પાણી ગરમ કર્યું હોય, એવું પાણી જો અગ્નિ ઉપર રેડવામાં આવે તો અગ્નિનો ગારો કરી નાખે, લાકડા છાણા સળગતા હોય એનો ગારો કરી નાખે. એમ કહીને શું કહેવું છે કે જ્યારે એટલું બધું પાણી ઊણો અવસ્થાથી અનુભવ ગોચર થાય છે ત્યારે પણ એના શીતળ સ્વભાવનો નાશ થયો નથી, ત્યારે પણ શીતળ સ્વભાવ શીતળતા પણે બરાબર વિદ્યમાન છે, યાદ છે ત્યાં. આ જરા જેની નજરનો વિષય છે કે ઉકળતું પાણી તો બધાને દેખાય, પણ એ જ વખતે એ પાણીનો ઠંડો સ્વભાવ છે એ પાણીના સ્વભાવને ઓળખનારને જ ખબર પડે છે, માત્ર અવસ્થા જોનારને એ ખબર પડતી નથી. આ દ્રષ્ટાંતે અહીંયા સંસારી આત્માને વિભાવ પરિણામે પરણમી રહેલ એવા આત્માને આત્માનો વિભાવ રહિત શુદ્ધ સ્વભાવ શુદ્ધ નહીંથી દર્શાવ્યો છે. બહુ મુદ્દાનો વિષય છે, આજે છેલ્લો બોલ છે એ ઘણો મુદ્દાનો વિષય છે. એવી રીતે હવે સિદ્ધાંત કહે છે, એવી રીતે આત્માનો કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ સાથે સંયુક્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતા સંયુક્ત પુરુષાર્થ છે એને પ્રત્યાસ છે. મોહ કર્મ જેનું નિમિત્ત છે એવો મોહ શું છે કે કર્મની પ્રકૃતિના ઉદય કાળે જીવ જે જીવ કર્મ બાજુ જોડાયો છે અને એ કર્મ બાજુના લક્ષ્યથી જોડાણથી એ આત્માની અવસ્થામાં પણ એવો વિભાવ ભાવ ઉત્પન્ન થયો છે, એટલે કે સ્વભાવથી ઉત્પન્ન નથી થયો પણ કર્મના ઉદયમાં પોતે જોડાયો છે ત્યારે વિભાવ થયો છે. એક વાક્યમાં અને એક વચનના પ્રતિપાદનમાં આચાર્ય મહારાજની ઘણી વિચિક્ષણતા છે. વાત ઉપર ઉપરથી ભલે સાદી લાગે પણ બહુ વિશિષ્ટ રીતે આ વાત અહીંયા મૂકી છે કે આત્માનો કર્મ જેનું નિમિત્ત છે, કર્મ ક્યારે નિમિત્ત થાય, આત્મા જ્યારે નૈમિત્તિક ભાવે પરિણમેલો હોય ત્યારે, નહીતર કર્મનું નિમિત્ત પણ નથી. જે કર્મમાં કર્મનો ઉદય નિમિત્ત કહેવાય છે તે ઉદય ભાવને સમજાવવા માટે એને ઉદય તરીકે ગણવામાં આવે છે. જો કોઈ આત્મા પોતાના આત્મામાં જોડાયેલો રહે, પોતાના સ્વભાવમાં જોડાયેલો રહે શુદ્ધ સ્વભાવમાં, તો એ જ કર્મના ઉદયને નિર્દ્રાનું નામ આપવામાં આવે છે. એને ઉદયનું નામ નથી દેવાતું, એનું નામ નિર્દ્રા પાડવામાં આવે છે. કેમ નિર્દ્રા એનું નામ કાઢ્યું કે અહીંયા ભાવમાં નિર્દ્રા થઈ એટલે એ દ્રવ્યમાં પણ નિર્દ્રા કાઢ્યા, અહીંયા ભાવમાં ઉદય ભાવ કર્યો તો એનું નામ ઉદય એવું નામ
કાઢ્યું.
એ વખતે ખરી જાય છે પણ એને નિર્દ્રા નામ નથી દેતા, એને ઉદય એવું નામ દેવાય છે. એટલે કર્મની અવસ્થાને જે નામ આપવામાં આવે છે નૈમિત્તિક ભાવ અનુસાર નિમિત્તનું નામ પાડ્યું છે. ફરી હવે વાંચી એ રીતે કે તેવી રીતે કર્મ જે નિમિત્ત છે એવો જે મોહ એ લેવો આત્માનો ભાવ, મોહ ભાવ છે આત્માનો ભાવ. અહીંયા મોહ કર્મનો ઉદય છે, એમાં સંયુક્ત એટલે પોતે જોડાયેલો છે અને એ મોહ ભાવ ઉત્પન્ન થયો, એ મોહ ભાવને અહીંયા સંયોગ થયો છે. કર્મના ઉદયને સંયોગ નથી કહેતા, જે મોહ ભાવ ઉત્પન્ન થયો એને આચાર્ય મહારાજ કહે છે કે એ મોહથી સંયુક્ત પણ થયો આત્માને, એટલે કે એ મોહ છે આગંતુક ભાવ છે, નવો આવેલો છે અને પાછો ચાલ્યો જવાનો છે, તેનો તે રહેવાનો નથી, માટે એને અમે સંયોગ કહીએ છીએ. એનાથી સંયુક્ત થયો આત્મા, તે એનાથી પાછો છૂટો પડી શકે છે. કેમ કે એ એનું મૂળ સ્વરૂપ નથી, એ એક સંયુક્ત પણ છે, જોડાણ છે ફક્ત, અને ટેમ્પરરી ઉત્પન્ન થયેલો, ક્ષણિક ઉત્પન્ન થયેલો વિભાવ છે. એને મૂળ સ્વરૂપ નિત્ય સ્વરૂપ સાથે કદી પણ નિત્યતા નિત્ય સ્વભાવ પણ પ્રાપ્ત થયું જ નથી એવી પરિસ્થિતિ છે. મોહ સાથે સંયુક્ત પણારૂપ અવસ્થાથી અનુભવ કરતા સંયુક્ત પણ ભૂતાર્થ છે એને સત્યાર્થ છે. આ સંસાર અવસ્થા સ્થાપી કે સંસારમાં સંસારી જીવને મોહકર્મના ઉદય સંબંધિત પરિણામ છે અને એની અવસ્થામાં મોહ ઉત્પન્ન થયેલો છે. વેદાંત કહે છે એમ એકાંતે આત્માને મોહ થતો જ નથી એવી કોઈ ખરેખર પરિસ્થિતિ નથી. વ્યવહાર નયનો વિષય વ્યવહાર નયના વિષયભૂત સ્થાને છે, પણ તે આત્માને અવલંબન કરવા યોગ્ય નથી. આટલી વાત છે તો પણ તેને એમ કહેવું છે એને જાણવો એ ન્યાય સંપન્ન છે, એને આદરવો તે જરાય ન્યાય સંપન્ન નથી. આટલો ફરક છે સ્થાપવા અને વિસ્થાપવા. સંયુક્ત પણ આ રૂપ અવસ્થાથી અનુભવ કરતા સંયુક્ત પણ છે પ્રત્યક્ષ છે એટલે છે, તો પણ જે પોતે એકાંત બોધરૂપ છે. હવે આત્માના સ્વરૂપની વાત કરે છે, કેવો છે આત્મા, કે મૂળ સ્વરૂપે મૂળ સ્વભાવે આત્માને જોવામાં આવે તો આત્મા એકાંતે બોધ સ્વરૂપ છે. એટલે કે ત્રણેય કાળને વિશે મૂળ સ્વરૂપમાં ક્યારે પણ મોહનો પડછાયો પણ નથી, મોહની ગંધ પણ નથી, એવું નિર્મોહી તત્વ છે. મૂળ સ્વરૂપ એટલે દ્રષ્ટિના વિષયભૂત સ્વરૂપ અને જ્ઞાનમાં શુદ્ધ નહીના નિશ્ચય નહીના જ્ઞાન નિશ્ચય નહીના વિષયભૂત જ્ઞાન સ્વરૂપ આત્મા. એવો જે આત્મા એકાંત શબ્દ વાપર્યો ત્યાં એકાંત થાય તો મિથ્યાત્વ થાય કે ન થાય, આ એકાંત શબ્દ છે એ અનુવાદકારે તો વાપર્યો છે, પણ એ કોઈ અધર્થી નથી ઘરનો શબ્દ લીધો. એ મૂળ સંસ્કૃત ટીકામાં ભગવાન અમૃતચંદ્ર આચાર્ય દેવનો એ શબ્દ છે કે સંયુક્તત્વમ ભૂતાર્થમ અપી, સંયુક્તપણો ભૂતાર્થ હોવા છતાં પણ ભૂતાર્થમ અપી, અપી એટલે તો પણ એકાંતતઃ, પહેલો શબ્દ એકાંત નહીં, એકાંતતઃ સ્વયં બોધમ જીવ સ્વભાવમ ઉપેતિ અનુભવમાનતયામ અભૂતાર્થમ, આટલા શબ્દો પડ્યા છે. એકાંત શબ્દ છે એ આચાર્ય ભગવાનનો શબ્દ છે. કેટલાકને શબ્દની સાથે પ્રેજ્યુડાઇઝ થઈ જાય છે, પૂર્વગ્રહ થઈ જાય છે કે એકાંત શબ્દનો ક્યાંય પ્રયોગ ન કરવો, એવું નથી. જૈન દર્શનમાં એકાંત શબ્દ સમ્યકના સ્થાને અને મિથ્યાત્મના સ્થાને બંને જગ્યાએ એનો શબ્દ પ્રયોગ છે, ઉપયોગ છે, એનો પ્રયોગ છે એટલે ઉપયોગ છે. સમ્યક એકાંત અને મિથ્યા એકાંત એવા એકાંતના બે પ્રકાર છે અને અનેકાંતના પણ એવા જ બે પ્રકાર છે, સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંત, એમ ચોપડી છે એકાંત અને અનેકાંતને વિશે. એટલે અનેકાંત જ્યાં જ્યાં વાત અનેકાંત કહે એટલે બધે સમ્યક અનેકાંત છે એમ વિચારવા યોગ્ય નથી. અનેકાંતના નામે કોઈ વાત આવે તો પણ એનું મિથ્યાપણું છે કે એનું સમ્યકપણું છે એ બરાબર પરીક્ષા કરીને સમજવું જોઈએ. એવી જ રીતે એકાંતની વાત આવે તો અહીંયા સમ્યક એકાંતની વાત આવે છે કે મિથ્યા એકાંતની વાત આવે છે એને પણ બરાબર સમજવું જોઈએ. સમ્યક શબ્દ દિશાસૂચક છે, મૂળ એ સંસ્કૃત શબ્દ છે અને તે દિશા સૂચક છે. પોતાના સ્વયંને અભિમુખ થવું, પોતાને અભિમુખ થવું, સ્વયંને અભિમુખ થવું એને સમ્યક કહેવામાં આવે છે. આ એનો ખરેખર અર્થ છે. પછી રૂઢિગત અર્થ સમ્યક એટલે સાચું એમ કહીએ છીએ આપણે. જ્યાં જ્યાં સમ્યક શબ્દનો પ્રયોગ છે એટલે સાચું ને સત્ય એમ કહીએ છીએ. પણ એ રૂઢિગત અર્થ છે. જે સંસ્કૃત ભાષા સમજતા હોય, ભણ્યા હોય, એ સંસ્કૃતમાં વાતચીત કરતા હોય છે, તો કોઈ માણસને પોતાને સન્મુખ કરવા માટે આદેશ આપવો હોય તો એને એમ કહેવાય કે સમ્યક ભવાન, આપ મારે સન્મુખ થાવ, એમ જો એને કહેવું હોય, સંસ્કૃત ભાષામાં વાતચીત કરવી હોય તો એ સંસ્કૃત ભાષામાં વાતચીત કરનાર એમ કહે કે સમ્યક ભવાન, સાચા થાવ એમ નહીં, મારે સન્મુખ થાવ તમે. તો એ દિશા સૂચક શબ્દ છે. એમ જે પરિણામ આત્માને સ્વસન્મુખ કરે એ એકાંતે પણ સમ્યક છે અને અનેકાંતે પણ એ સમ્યક છે. જે સિદ્ધાંત, જે પરિણામ આત્માને સન્મુખ કરવામાં અનુકૂળ છે એને સમ્યક વિશેષણ લાગે છે, અને જે સિદ્ધાંત, જે પરિણામ આત્માને બહિર્મુખ કરી નાખે એ અસમ્યક છે અથવા મિથ્યા છે. અસમ્યક કહો કે મિથ્યા એમ ખરેખર છે. તેના તે શબ્દો હોય તો પણ શબ્દો સાથે સંબંધ નથી, હેતુ સાથે સંબંધ છે કે ખરેખર એનો મર્મ શું છે, કઈ બાજુ દોરી જાય છે એ વાત, કઈ બાજુ દોરી જાય છે, આત્માની નજીક દોરી જાય છે, અંતર્મુખ થવા માટે દોરી જાય છે કે બહિર્મુખ થવા માટે દોરી જાય છે. આવું જે અંતર્મુખ થવું અને બહિર્મુખ થવું એ પ્રયોજનભૂત છે, અને પ્રયોજનભૂત વિષયને યથાર્થપણાને અયથાર્થપણા સાથે સીધો સંબંધ છે. ત્યારે એને પ્રયોજનભૂત વિષય અને અપ્રયોજનભૂત વિષય બે વાત સમજવાનો સક્ષમ તો એને પણ હોય છે, પણ એ પ્રયોજનભૂતને ગ્રહણ કરતો નથી, એ જ એનું ઉલટું અથવા વિપરીત પણ છે. એ અપ્રયોજનભૂતને મુખ્ય કરી જાય છે અને પ્રયોજનભૂતને પ્રયોજનભૂત રીતે સમજતો નથી, કે આ મારા આત્માને હિતકર છે કે આ મારા આત્માને અહિતકર છે, એવી વાત એને સમજમાં નથી આવતી. બાકી બે વાત ઉપર ચર્ચા કરી શકે, પણ મને શું આમાં લાભનું કારણ ને નુકસાનનું કારણ છે એવા પ્રયોજનની મિથ્યા દ્રષ્ટિ પકડતો નથી. એટલે એના પ્રયોજનની વાત એની પાસે શાસ્ત્રમાં સામે આવતી હોય તો પણ એનું લક્ષ્ય જતું નથી કે આ મારા કામની વાત આવી, મારા હિતની વાત આવી. સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં એવો જ ક્ષોક્ષમ હોય, ક્ષોક્ષમમાં બહુ મોટો ફેર ન હોય, તો થોડો ઓછો હોય તો ચાલે, પણ એનું ધ્યાન પ્રયોજનભૂત વાત ઉપર રહે છે, એનું લક્ષ્ય પ્રયોજનભૂત વાત ઉપર રહે છે અને અપ્રયોજનભૂત વાતને ગૌણ કરી જાય છે. આવી જે પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂતના મુદ્દાની વહેંચણી કરવી એ જ્ઞાનનું ખાસ કરીને મુખ્ય કાર્ય છે, અને એ કાર્યની અંદર વિચક્ષણતા હોય, આવડત હોય તો સફળતા મળે છે, નહીતર તે ઊંધે રસ્તે જ્ઞાન દોરાઈ જાય છે. આ જે કાંઈ શાસ્ત્ર વાંચ્યા પછી માર્ગમાં જે ફાટો પડે છે એ આ કારણથી પડે છે. જે ભૂલે છે શાસ્ત્ર વાંચીને પણ જે ભૂલે છે એ આ કારણથી ભૂલે છે કે કઈ વાત મને પ્રયોજનભૂત છે, ઈશ્વર છે, એના એની ખબર એને પડતી નથી. એટલે એ જુદે રસ્તે પડી જાય છે. અને જેને પ્રયોજનભૂત ની ખબર પડે છે એ સાચા રસ્તે આવી જાય છે. હવે એ મુમુક્ષુની દશામાં આ બે માર્ગ પડી જાય છે. કોઈ મુમુક્ષુ અવળા રસ્તે ચડી જાય છે, કોઈ મુમુક્ષુ અવળા રસ્તે ચડે છે. આમ થવાનું કારણ કે દર્શન મોહાવેશમાં જે વર્તે છે, તીવ્ર જેને દર્શન મોહ છે એને આ ભૂલ થાય છે. એના જ્ઞાન ઉપર આ વિપર્યાસ થવાયેલો હોય છે દર્શન મોહને લઈને, એટલે પ્રયોજનભૂત વિષયમાં ભૂલ ખાઈ જાય છે. અને જેનો દર્શન મોહ મંદ છે એને એ ખ્યાલ પડે છે કે અરે અહીંયા ભૂલ નહીં કરવી જોઈએ, આ રસ્તે નહીં જવું જોઈએ, આ રસ્તે જવું જોઈએ. આવી જે વહેંચણી કરી શકે છે એનું કારણ એને દર્શન મોહ થોડો મંદ થયો છે, એની શક્તિ હીન થઈ છે, દબાણી છે. આમ છે ખરેખર
પ્રયોજનભૂતની કસોટી શું?
પ્રયોજનભૂતની કસોટી એ છે કે એ પોતાને નક્કી કરવું પડે છે કે હું હિતને રસ્તે જામ છું કે નહીં. એને પોતાને જ નક્કી કરવું પડે છે. અને એના માટે એને જ્ઞાનીઓ પાસેથી શાસ્ત્રમાંથી સમજવા મળે છે કે હું બરાબર રસ્તે છું, માર્ગે છું કે હું માર્ગે છું. એ દરેકને વ્યક્તિગત રીતે પોતાને નક્કી કરવું પડે છે. કેમ કે આ તો પરિણામનો, પોતાના પરિણામનો નિર્ણય છે, એટલે એમાં વાદ વિવાદ છે કોઈ મેળ ન થાય. પણ પોતાને પ્રયોજનભૂત ઉપર લક્ષ જાય છે અને પ્રયોજનભૂત ઉપર લક્ષ નથી જતું, એમાં શું થાય છે કે સૂક્ષ્મ ભૂલો પોતાને નથી પકડાતી. પણ સૂક્ષ્મ ભૂલો વાળો અવશ્ય ક્યાંય ને ક્યાંય સ્થૂળ ભૂલ કરી બેસે છે. જેમ કે ભગવાનની વાણી, ઋષભદેવ ભગવાનની વાણી શરૂ થઈ એ પહેલા કોઈ અન્ય મત નહોતા આ ભરત ક્ષેત્રને વિશે. જ્યારે ઋષભદેવ ભગવાનની વાણી શરૂ થઈ ત્યારે અન્ય મતોના અભિપ્રાય ફટાફટ તે તે પ્રકારની યોગ્યતા વાળા જીવોમાં ઉત્પન્ન થવા માંડ્યા. એટલે જેનો દર્શન બહુ તીવ્ર હતો એને એમાંથી વિપર્યાસો ઉત્પન્ન થવા માંડ્યા. હવે એ વિપરીત જે અનેક મતો થયા, જૈન મત સિવાયના અન્ય મતો થયા, એમાં એક વેદાંતનો સાંખ્ય મત લઈએ આપણે દ્રષ્ટાંત તરીકે. સાંખ્ય મતમાં શુદ્ધ આત્મા જેવો નિશ્ચય નહીંનો શુદ્ધ નહીં વિષયભૂત આત્મા થાય છે એની માન્યતા છે કે આત્મા ધ્રુવ છે, તટસ્થ છે, અનાદિ અનંત નિત્ય શાશ્વત છે અને એમાં કોઈ ભેદો નથી, એમાં કોઈ પર્યાયો નથી, એમાં કોઈ અન્ય દ્રવ્યો નથી, કાંઈ નથી. હવે સાંખ્યમતી જો સમયસાર વાંચે તો એને એમ થાય કે આ તો આપણે કહીએ છીએ એમ સમયસાર કહે છે. એવા પ્રસંગો ગુરુદેવને બનેલા અને કે આ તો આપ કહો છો એવું અમે કહીએ છીએ, અમને કહીએ છીએ એવું આપ કહો છો સમયસાર વાંચે ને, ત્યારે ગુરુદેવ શ્રી તમે કે એમ નથી વાંચ્યું. તો એ સ્થૂળ ભૂલ કરે છે, એમાં શું સ્થૂળ ભૂલ કરે છે કે આ જે ત્રિકાળી સ્વભાવ શુદ્ધાત્મા છે એ તો સૂક્ષ્મ જ્ઞાનનો વિષય છે અને એક સમયની વિકારી પર્યાય છે એ તો સ્થૂળ જ્ઞાનનો વિષય છે. તો સ્થૂળ જ્ઞાનના વિષયમાં એ વિવેક ચૂકી જાય છે ત્યાં સુધી કે દેવગુરુ શાસ્ત્ર સુધી લાઈન થઈ જાય છે. તો એને દેવગુરુ શાસ્ત્રના વિષયમાં પણ અવિવેક થાય છે, પોતાના વિભાવોના સંબંધમાં પણ એને વિવેક રહેતો નથી અને એ વાત કરે છે સિદ્ધિ શુદ્ધ આત્માની, નિશ્ચય આત્માની. તો એનું એ રીતે માપ નીકળે છે કે એ ક્યાંક ને ક્યાંક સ્થૂળ ભૂલ કરી બેસે છે, એટલે એનો જે વિપર્યાસ છે એ બહાર આવી જાય છે. જો સ્થૂળ ભૂલનો ખાસ સૂક્ષ્મ ભૂલને કદાચ બીજાને ખબર ન પડે અને કદાચ પોતાને ખબર ન પડે, છતાં ભૂલ છે એ ભૂલ છે. ભૂલ કઈ ખબર પડે તો જ ભૂલ છે, નહીતર નથી એવું તો કઈ હોય શકે નહીં એમ છે. અહીંયા એમ કહેવું છે કે પોતે એકાંત બોધ સ્વરૂપે છે, જીવ સ્વભાવે પોતાના સ્વયંના મૂળ સ્વભાવે આત્મા એકાંત જ્ઞાન સ્વરૂપ છે, આત્મા એકાંત બોધ સ્વરૂપ છે, એની સમૂહ જઈને અનુભવ કરતા. એકાંત એમ કહેતા એમાં શું કેવું છે કે ત્રણેય કાળે એમાં વિભાવ નથી. જ્યારે વિભાવ અવસ્થામાં થાય છે ત્યારે પણ શુદ્ધને દ્વારા આવા સ્વરૂપને જોઈ શકાય છે. આવા એકાંત બોધ સ્વરૂપ શુદ્ધ આત્માને જોતા જોનારી અવસ્થા શુદ્ધ થઈ જાય છે. આ એનો લાભ છે. શુદ્ધાત્માને જોવાનો લાભ શું કે એને શુદ્ધ થઈને જોવાય છે. એ જોનારને શુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે, એ જોનારને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. આ એક જોતા જોનારને યથાર્થ સ્વાનુભવની વિધિ પ્રાપ્ત થાય છે એમ કહેવું જોઈએ. એટલે શુદ્ધાત્મા 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 એમ જોઈને કહેવું એમ કહે છે. જોયા વગર કહેવાનો કઈ અર્થ નથી. જોવા જાય ત્યારે એને અંદર વળવું પડે છે, અંતર્મુખ થવું પડે છે, એને સમ્યક થવું પડે છે. અંતર્મુખ થવું પડે છે એટલે એને સમ્યક થવું પડે છે. એ જ સમ્યક પણ છે એને જ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. પછી શ્રદ્ધાને એ વિશેષણ લગાડતા શ્રદ્ધાની પર્યાયની સમ્યક શ્રદ્ધા કહેવાય છે, જ્ઞાનની પર્યાયને સમ્યક જ્ઞાન કહેવાય છે, આચરણની પર્યાયને સમ્યક ચારિત્ર કહેવાય છે. પણ એ ત્રણેય જગ્યાએ સ્વાભિમુખ દિશા સૂચક વાત કહેવી છે. શાસ્ત્રના શબ્દોનું શબ્દાર્થનું જ્ઞાન સાચું હોય તો પણ એ સમ્યક જ્ઞાન સ્વાભિમુખ ન હોય તો ન કહેવાય. શાસ્ત્રના શબ્દો નો અર્થ બરાબર હોય, ભાવાર્થ બરાબર હોય, અર્થ ઉપરાંત ભાવાર્થ આશય પકડી પાડે કે 11મી ગાથામાં ભૂતાર્થ આશ્રિત જે ભૂતાર્થ નો વિષય છે, વ્યર્થમ મસીદો ભૂતાર્થ સ્વરૂપ છે એનો આશ્રય કરતા સમ્યક દર્શન થવાય છે. એવી ચોખ્ખી વાત છે અને એમાં કાંઈ બીજો અર્થ કરી શકાય એવો નથી. પણ પરિણામ અભિમુખ થાય એવા જ્ઞાનના પરિણામને સમ્ય જ્ઞાન એવું નામ દેવાય છે. અર્થ કરતા આવડે એટલે એને સમ્ય જ્ઞાન એવું નામ નથી દેવાતું. આ ફરક છે. એમ અહીંયા જે જીવ સ્વભાવ છે તેની સમીપ જવું એટલે એની સમ્યક થવું એમ બધે લઈ લેવું. એની સમીપ જવું એટલે એની સમ્યક થવું, એની સમ્યક થઈને એના અભિમુખ થઈને અનુભવ કરવામાં આવે ત્યારે એમ લાગે છે, એમ અનુભવ થાય છે કે મારા મૂળ સ્વરૂપમાં કોઈ પણ મોહ રાગ આદિ વિભાવનો સંયોગ ક્યારેય નથી, અત્યારે પણ નથી અને ભૂતકાળમાં ક્યારેય પણ નથી, ભવિષ્યમાં પણ ક્યારેય નથી. વર્તમાન સમયના અનુભવમાં આત્માના ત્રણેય કાળનું જ્ઞાન થાય છે. અહીંથી સર્વજ્ઞ શક્તિનો અંશ શરૂ થયો. સર્વજ્ઞ ત્રણ કાળને જાણે છે ને, તો પહેલો વહેલો પોતાનો ત્રણ કાળ જણાય છે. સર્વજ્ઞ ત્રણ કાળને જાણે તો પછી શરૂઆત ક્યાંથી થઈ? કે જે એકાંત બોધ સ્વરૂપ છે આત્મા એમ જે અહીંયા કહ્યું એ સર્વજ્ઞ સ્વભાવની વાત છે. એકાંત બોધ સ્વરૂપ છે એ સર્વજ્ઞ સ્વભાવની વાત છે. અને એ સર્વજ્ઞ સ્વભાવને અવલંબીને જે જ્ઞાન થયું એની સમ્યક અભિમુખ થઈને જે જ્ઞાન થયું એ સર્વજ્ઞ પણ ઉત્પન્ન કરશે. જાત અહીંયા ઉત્પન્ન થઈ ગઈ છે, ક્વોલિટી અહીંયા ઉત્પન્ન થઈ ગઈ છે, ક્વોન્ટિટી પછી મળી જશે, મળ્યા વગર રહેશે નહીં. આ વિષય બીજી ગુરુદેવશ્રીએ અનુભવ પ્રકાશના પ્રવચનો ઉપર જ્યારે અનુભવ પ્રકાશ ઉપર પ્રવચનો કર્યા ત્યારે આ વિષય બહુ સુંદર લીધો છે. તો કે એનું જે થીમ છે એનો જે વિષય છે જે અનુભવ પ્રકાશમાં છે, બહુ સુંદર રીતે દીપચંદજીએ એ વાત કરી છે. અને ગુરુદેવ શ્રી તેના ઉપર ખીલી ઈચ્છા છે કે જુઓ તો ખરા, એક તિર્યંક હોય પણ અંતર્મુખ થઈને જ્યાં સર્વજ્ઞ સ્વભાવને અવલંબન લે છે, એ સર્વજ્ઞ શક્તિને પ્રગટ કરી નાખે છે. એને સર્વજ્ઞપણું પ્રગટ થયા વિના રહેશે ને, એનું આ એક સજ્જડ કારણ છે કે સર્વજ્ઞ શક્તિને સ્પર્શો છે, માટે સર્વજ્ઞ શક્તિ છે એ ખીલ્યા વગર રહે નહીં. તો કે એનો પુરાવો કઈ ખરો અત્યારે કે છે? હા, કે શુદ્ધનો વિષયભૂત આત્મા પોતે, મારો આત્મા ભૂતકાળમાં ક્યારે અનંતકાળમાં મોર આગાદી વિભાવથી સંયુક્ત નહોતો, અત્યારે પણ નથી અને અનંતકાળમાં ક્યારે નહીં હોય, આવો મારો ત્રણેય કાળે મૂળ સ્વરૂપ છે એવું ત્રિકાળી સ્વરૂપનું જ્ઞાન પહેલું હતું. વર્તમાન અનુભવના સમયમાં થાય છે એ ત્રિકાળીનું જ્ઞાન છે. પેલું સર્વજ્ઞ પણ ન પ્રગટ થયું હોવા છતાં એની જાતનો અંશ અહીંયા આ રીતે છે. રાત્રિ ચર્ચામાં એક થોડો વિશે જોઈશું. પરમાગમ સારનો બોલ છે, નંબર યાદ નથી પણ 500 નો કાલે વિષય રહી ગયો, મને યાદ નથી. સારી વાત છે, થોડી મિનિટો છે આપણી પાસે. કાલે તો પણ ઉપર થોડીક વિશેષ વાતો આવી છે, એમાંથી એક રૂપિયો જરા ધ્યાનમાં લેવા જેવો છે. પરમાગમ સાર 516 નંબર. વાત એમ ચાલી હતી કે તો પણ કહેવામાં ઘણી સુધારે છે, પર્યાય ઉપરનું વજન ઉઠી જાય છે, અને તો પણ કહીને શુદ્ધ આત્મ સ્વરૂપ ઉપર વજન જાય છે, નિષ જાય છે. તો આપણા મુક્ત સમાજમાં આવી